અમારા અતિ પ્રેમાળ પરમ કૃપાળુ પ્રભુ, અમે ફરીથી એકવાર તમારી આગળ નમ્યા છે પ્રભુ બાપ. પ્રભુ બાપ, તમે જાણો છો પ્રભુ બાપ કે હું તો મારી પોતાની આવડતથી, પોતાની બુદ્ધિથી આ વચનોની વાત કરવાને લાયક નથી પ્રભુ બાપ. કોઈ પણ જાતની આવડત છે નહીં, પણ પ્રભુ બાપ તમારા પવિત્ર આત્મા દ્વારા તમે અહીંયા સર્વ વ્યક્તિ જે આ ફોન લાઈન પર છે પ્રભુ બાપ, હું જાણતો નથી કોણ છે, કેટલા છે પ્રભુ બાપ, પણ તમે દરેકનું હૃદય જાણો છો. તમારા દરેકના હૃદયના પ્રશ્ન, દરેકના જીવનની જરૂરિયાત તમે જાણો છો પ્રભુ બાપ. અને પ્રભુ બાપ, હું પ્રાર્થના કરું છું પ્રભુ બાપ કે આ વચન દ્વારા દરેક વ્યક્તિ જે સાંભળનાર છે તે આશીર્વાદિત થાય પ્રભુ બાપ. તેઓના જે પ્રશ્નોનો છે જવાબ જે માંગી રહ્યા છે પ્રભુ બાપ, તે તેમને મળે પ્રભુ બાપ. અને તેઓને, તેઓની સાથે તમે વાત કરો તેવું અમે, હું ખાસ કરીને તમારી પાસે માગું છું પ્રભુ બાપ. મારી જાતને પ્રભુ બાપ તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. પવિત્ર આત્માથી મને વિસ્તૃત કરો પ્રભુ બાપ, અને પવિત્ર આત્મા દ્વારા પ્રભુ બાપ તમે તમારા વચનો મારા મુખમાંથી બોલો તે હું ખાસ કરીને તમારી પાસે માગું છું. ફરીથી એકવાર આમ સર્વને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આ જે સમય છે તેને આશીર્વાદિત કરો, અમારી સાથે વાત કરો. આ મારી ટૂંકી વિનંતી, સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આમેન. તો આપણે ગત દિવસોમાં જોયું, આ લગભગ ચોથો શનિવાર સળંગ હું તમારી સાથે છું, એની માટે પ્રભુનો આભાર માનું છું. અને જો તમને યાદ હોય તો આપણે યોહાનની સુવાર્તા તેનો 3 અધ્યાય અને 16મી કલમથી આ શનિવારની શરૂઆત કરવામાં આવી હતી. અને જ્યારે શરૂઆત કરી હતી ત્યારે મેં તમને પ્રભુના પ્રેમ વિશે વાત કર્યું હતું. અને આજે ચાર અઠવાડિયા બાદ જ્યારે હું આને આ સંદેશાનો અંત લાવીશ, એ પણ આપણે પ્રભુના પ્રેમથી જ અંત લાવીશું. અને જો તમે આની આગલા સંદેશા જો તમે સાંભળ્યા હોય તો છેલ્લા 2 અઠવાડિયાથી હું તમારી સાથે આપણા જીવનમાં જે અમુક વસ્તુ, અમુક કુટેવો આપણા જીવનમાં છે, અમુક આપણો સ્વભાવ, તે જે પ્રભુની ઈચ્છાની વિરુદ્ધ છે તેને કેવી રીતે આપણા જીવનમાંથી બહાર કાઢવો તેના વિશે આપણે મનન કરી રહ્યા છે. મેં તમારી સાથે ફારૂન રાજાની અને જે મિસર દેશમાં દેડકાની જે વિપત્તિ આવી પડી હતી, અને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ક્યારે આ દેડકાની વિપત્તિ અમે દૂર કરીએ, ત્યારે તેનો જવાબ એ હતો કે આવતીકાલે. અને આપણે એની સાથે વાત શરૂ કરી હતી કે અમુક વખત જ્યારે પ્રભુ આપણા જીવનમાંથી બી અમુક વસ્તુઓ દૂર કરવા માંગે છે, આપણા અમુક જે અમુક આપણો જે સ્વભાવ છે, અમુક આપણા જે પાપ આપણા જે જીવનમાં એક જાતનું ગ્રંથિ બંધાઈ ગઈ છે તેમાંથી આપણને છોડાવવા માંગે છે, ત્યારે આપણો જવાબ પણ આવો કંઈક હોય છે કે આવતીકાલે પ્રભુ. અને પછી ગયા અઠવાડિયે જો તમે સંદેશો સાંભળ્યો હોય તો આપણે દાઉદ રાજાના વિશે વાત કરી હતી અને જોયું હતું કે કેવી રીતે આપણે પસ્તાવારૂપ જ્યારે પ્રભુ પાસે આવીએ છીએ ત્યારે આ જીવનના જે આપણા દેડકા છે, જીવનની જે કુટેવ છે, કેવી રીતે પ્રભુ આપણને શુદ્ધ કરે છે. અને ફક્ત પ્રભુ જ જે છે તે આપણને શુદ્ધ કરી શકે છે. અને જો તમે એ સાંભળ્યું ના હોય તો તમે એનું રેકોર્ડિંગ છે કોઈકની પાસેથી તમે મેળવી શકો છો, મારી સાથે પણ વાત કરી શકો છો, હું તમને જરૂર તે મોકલી આપીશ. અને હું માનું છું કે તમારામાંથી ઘણાને આ સંદેશા આશીર્વાદિત રૂપ બન્યા હોય. આજે મેં ગત દિવસોમાં કીધું હતું તેમ સ્ટીવન અંકલ મને છેલ્લી મિનિટે જ ફોન કરી અને આ સંદેશો શેર કરવાનું આમંત્રણ આપતા હતા. પણ ગયા અઠવાડિયે એમણે, ગયા શનિવારે જ આ અઠવાડિયાનું મને કીધું હતું કે તમે આવજો. અને એ પણ કીધું હતું કે આ વિષય ઉપર તમે સંદેશો આપજો, કારણ કે મારા સંદેશામાં મેં આ વચનનો ઉલ્લેખ કર્યો હતો. તો આજનું આપણું જે વચન છે એ યશાયાનું પુસ્તક અને તેનો 6ઠો અધ્યાય છે. અને એ તરફ, વચન તરફ આપણે વળીએ તે પહેલાં હું તમને ફરીથી એક વખત યાદ દેવડાવીશ. હું માનું છું કદાચ ઘણા બધા તમને યાદ નહીં હોય, જ્યારે હું પહેલી વખત આ ફોન લાઈન પર બોલ્યો હતો ત્યારે મેં કીધું હતું કે આપણા પવિત્ર શાસ્ત્રમાં જે 67 બુક છે, 66 પુસ્તક છે, આપણે એક બાઇબલ સમજીએ છીએ પણ 66 જુદી જુદી પુસ્તક છે, 66. તો એ બધા જ વચનો બહુ મૂલ્યવાન છે, પણ એમાં અમુક જે પુસ્તક છે તે આપણી માટે પાયારૂપ છે, સ્તંભરૂપ છે, જેની ઉપર આપણું વિશ્વાસુ જીવન, આપણું તારણનું જીવન, પ્રભુ પરના વિશ્વાસનું જીવન આ સ્તંભ ઉપર બંધાયેલું છે. અને એ જે પુસ્તકો છે એ તો આપણે ત્રણ પુસ્તક જૂના કરારમાં અને ત્રણ પુસ્તક નવા કરારમાં છે. એક તો ઉત્પત્તિનું પુસ્તક, એક આપણે ગીતશાસ્ત્રનું પુસ્તક, આપણે જ્યારે નવા કરારમાં આવીએ ત્યારે રૂમિયોનું પુસ્તક, યોહાનની લખેલી સુવાર્તા અને પ્રકટીકરણનું પુસ્તક, અને જૂના કરારમાંથી ત્રીજું જે પુસ્તક છે તે યશાયાનું પુસ્તક. આ જે છ પુસ્તક છે તે પુસ્તકનો અભ્યાસ કરવો, તે પુસ્તકોને સમજવા બહુ જ જરૂરી છે આપણા ખ્રિસ્તી જીવનને માટે. અને મારો જે બાઇબલ અભ્યાસ છે તે આ પુસ્તકો પર વધારે આધારિત હોય છે. આ પુસ્તકનો મેં વિગતવાર, મેં યોહાનનો પુસ્તકનું બે વખત જુદી જુદી જગ્યાઓએ દરેક કલમનો અભ્યાસ કર્યો છે. રૂમિયોનો પણ અભ્યાસ બે વખત, આ બીજી વખત અત્યારે ચાલી રહ્યો છું. કદાચ તમારામાંથી અમુક લોકો એ ગુજરાતીમાં સાંભળતા હશે. અત્યારે ઇંગ્લિશમાં પ્રકટીકરણનો પણ અભ્યાસ ચાલી રહ્યો છે. ઉત્પત્તિનો પણ અત્યારે હું ઇંગ્લિશમાં બીજી વખત એનો પણ અભ્યાસ અત્યારે ચાલી રહ્યો છે. દર રવિવારે તે અભ્યાસ કરીએ છીએ. તો આ પુસ્તકોને સમજવા બહુ જરૂરી છે, કારણ કે ત્યારે જ આપણે પ્રભુનું જે આપણી માટે જે યોજના છે, તારણની જે યોજના છે, તે આપણે સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. જેવી રીતે હું આ પુસ્તકની વાત કરું છું તેવી રીતે પવિત્ર શાસ્ત્રમાં અમુક જે અધ્યાય છે તેને પણ સમજવા બહુ જરૂરી છે, કારણ કે એ પણ બહુ સ્તંભરૂપ છે આપણી માટે. અને બધા અધ્યાય તો હું તમને અત્યારે હું આપીશ નહીં, પણ ઉત્પત્તિનો પહેલો અધ્યાય, બલકે ઉત્પત્તિના પહેલા ત્રણ અધ્યાય દરેક ખ્રિસ્તી માણસ માટે સમજવા બહુ જરૂરી છે. કારણ કે શેતાન એ પહેલા ત્રણ અધ્યાય ઉપર હુમલો કરે છે. કારણ કે જો એ ત્રણ અધ્યાયને કોઈક રીતે એ એવું સાબિત કરે કે આ ખોટા છે, તો આખું બાઇબલ પડી ભાગે. બલકે જ્યારે આપણે આ વાત ઉપર છીએ ત્યારે હું તમને એક વસ્તુ કહીશ કે ઉત્પત્તિનો પહેલો અધ્યાય અને પહેલી કલમ જો બાઇબલમાંથી કાઢી નાખવામાં આવે, એ પહેલી કલમ જો તમે બાઇબલમાંથી કાઢી નાખો, તો આખું બાઇબલ નકામું બની જાય છે. તમને અજાયબ લાગશે જ્યારે હું આ કહું છું ત્યારે, પણ બહુ સાચી વાત તમને કહું છું. કારણ કે એ પહેલો, જો તમે ઉત્પત્તિનો પહેલો અધ્યાય અને પહેલી કલમ જો તમે નથી માનતા, તો બાકીનો આખો બાઇબલ, પવિત્ર શાસ્ત્ર માનવું અશક્ય બની જાય છે. અને એથી જ કરીને જ્યારે તમે વૈજ્ઞાનિક રીતે જુઓ ત્યારે આ જે વૈજ્ઞાનિક દલીલોથી જે પહેલાં ત્રણ પુસ્તક છે ઉત્પત્તિના તેને ખોટા સાબિત કરવાનો એક પ્રયત્ન શેતાનનો હંમેશા ચાલુ રહે છે. એવી જ રીતે તમે જ્યારે નવા કરારમાં આવો ત્યારે યોહાનની સુવાર્તા, તેનો ત્રીજો અધ્યાય સમજવો બહુ જરૂરી છે. યોહાન અને તેનો 17મો અધ્યાય આપણે સમજવો બહુ જરૂરી છે. યોહાનની સુવાર્તા અને તેનો 14મો અધ્યાય સમજવો બહુ જરૂરી છે કે એ શું કહેવા માંગે છે. એ એક બહુ મહત્વનો અધ્યાય છે, અને જો પ્રભુ ફરીથી તક આપશે તો આ બધા વચનો પર આપણે વિચાર કરીશું. રૂમિયોનો 8મો અધ્યાય સમજવો બહુ જ જરૂરી છે. બલકે કે રૂમિયોનો જે 8મો અધ્યાય છે એ તો અમુક સેવકો એવું કહે છે કે જો બાઇબલ બધું તમે મારી પાસેથી લઈ લો તો ખાલી ફક્ત રૂમિયોનો જો મને 8મો અધ્યાય આપો તો એમાંથી હું પ્રભુનું વચન આપી શકું. તો રૂમિયોનો 8મો અધ્યાય સમજવો બહુ જરૂરી છે. એ જ રીતે, અને હું એમ કહું છું કે બધા અધ્યાય હું તમને નથી આપી શકતો, પણ એ જ રીતે આ યશાયાનું 6ઠું પુસ્તક સમજવું પણ બહુ જરૂરી છે. અને આજે એ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. આ યશાયાનું પુસ્તક બહુ અજાયબ જેવું પુસ્તક છે, કારણ કે યશાયાના પુસ્તકને 5મી સુવાર્તા તરીકે ઓળખવામાં આવે છે. જે 4 સુવાર્તા આપણે નવા કરારમાં જોઈએ છે તે રીતે યશાયાને 5મી સુવાર્તા માનવામાં આવે છે. અને યશાયાના પુસ્તકને તમે જુઓ તો યશાયાના પુસ્તકને એક મિની બાઇબલ કહેવાય, નાનું બાઇબલનું એક અનુરૂપ કહેવામાં આવે છે. કારણ કે જેવી રીતે બાઇબલમાં 66 પુસ્તક છે તેવી જ રીતે યશાયા પુસ્તકમાં પણ 66 અધ્યાય છે. અને એમાં જૂનો કરાર જે 39 પુસ્તક છે, તે જ રીતે યશાયાના પહેલાં જે 39 પુસ્તક છે તે યહૂદી પ્રજાની સાથે વાત કરે છે, યહૂદી પ્રજા વિશે એ 39 અધ્યાય છે. અને પછીના જે 27, જેવી રીતે નવા કરારના 27 પુસ્તક છે, તે રીતે 27 યશાયાના અધ્યાય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણને બતાવે છે. પ્રભુ ઈસુનું જે રાજ્ય છે, પ્રભુ ઈસુનું તારણ, પ્રભુ ઈસુનો જન્મ, આ સર્વ બાબત આપણને યશાયા પુસ્તકમાં જોવા મળે છે. બલકે અને આ તમે કદાચ ચેક કરી શકો છો કે જે 4 સુવાર્તા, માથી, માર્ક, લુક અને યોહાન, એ 4 સુવાર્તાને તમે ભેગી કરો અને જેટલી વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવી છે તેના કરતાં વધારે યશાયા પુસ્તકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખવામાં આવ્યું છે. આ વસ્તુ કદાચ તમને માનવામાં નહીં આવે, પણ આ સત્ય વાત હું તમને કહું છું કે યશાયા પુસ્તકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વધારે લખવામાં આવ્યું છે. તો આ બહુ અજાયબ જેવો પુસ્તક છે. યશાયા જે પ્રબોધક હતો એ પણ બહુ અજાયબ છે. એને કદાચ મોટાભાગના લોકો એવું માને છે કે યહૂદી જે પ્રબોધક થઈ ગયા તેમાં કદાચ સૌથી મહત્ત્વનો, સૌથી ઉચ્ચ પદે જો કોઈ પ્રબોધક હોય તો એ યશાયા પ્રબોધક છે. અને યશાયા પ્રબોધક છે, એણે લગભગ 4 જુદા જુદા રાજાઓના રાજ્ય વખતે પ્રભુની વાણી એ બોલ્યા હતા. એટલે બહુ અજાયબ જેવી રીતે આ પુસ્તક લખાયું છે, આ પ્રબોધક છે. એક ખોટું શિક્ષણ આ યશાયા માટે પણ કદાચ તમારામાંથી કોઈએ સાંભળ્યું હોય તો અત્યારે હું એ તમને કહેવા માગું છું. અમુક લોકો એવું માને છે કે 3 જુદા જુદા યશાયા નામના જે પ્રબોધક હતા તેના દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે, 3 જુદા જુદા તબક્કામાં. પણ એ વાત એકદમ ખોટી છે, કારણ કે પ્રભુ યશાયા પુસ્તકને નામ દઈને તેનું ઉલ્લેખ કરે છે એમના સંદેશામાં. અને એ એક વસ્તુ સાબિત કરે છે કે આ યશાયા એક પ્રબોધક હતો. અને એ પ્રબોધક એટલો અજાયબ પ્રબોધક હતો કે એને જ્યારે મારી નાખવામાં આવ્યો મન્નાસા નામના રાજાએ, તમે જાણતા હશો એને, એને લગભગ એના શરીરમાંથી અડધો કાપી નાખ્યો અને એવી રીતે એનું મૃત્યુ થયું હતું. એટલે આ જે પ્રબોધક છે અને આ પુસ્તક છે બહુ અજાયબ જેવું પુસ્તક છે. તો આવો જોઈએ આપણે આજે પ્રભુ આપણી સાથે આ વચનો દ્વારા શું વાત કરવા માંગે છે. યાદ રાખજો કે આપણે કયા વિષય ઉપર આ મનન કરી રહ્યા છે. આપણે રિપેન્ટન્સ, પસ્તાવ, આપણે કેવી રીતે પ્રભુની વધુ નજદીક જઈ શકીએ, પ્રભુ આપણને કેવી રીતે કોમળ, નવું, શુદ્ધ કરેલું હૃદય આપે, અને જ્યારે એ આપે છે ત્યારે આપણા જીવનમાં કેવો ફેરફાર આવે છે તે વિશે આપણે શીખી રહ્યા છે. એટલે છેલ્લા 2 અઠવાડિયાના સંદેશા પણ તમારા મગજમાં રાખજો અને એના ઉલ્લેખમાં આપણે આ વચનો પણ જોઈશું. તો 6 અધ્યાય યશાયાનું પુસ્તક, તેનો 6 અધ્યાય અને 1 કલમ એમ લખે છે કે ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા. તે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના જબ્ભાની કિનારાથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. તેમની આસપાસ સરાફો ઊભા હતા. તેઓને દરેકને 6 પાંખો હતી. 2 થી તે પોતાના મુખ ઢાંકતા, 2 થી પોતાના પગ ઢાંકતા અને 2 થી ઉડતા હતા. પહેલી જ કલમમાં આપણી માટે બહુ અજાયબ જેવો એક સંદેશો છે. અને આ ઉઝાયા રાજા કોણ હતો? હવે હું તમને વિગતવાર, સમયના અભાવના લીધે તો બધી વાત હું કરી શકતો નથી, પણ તમે જો બીજો કાળ વૃત્તાંત અને તેનો 26મો અધ્યાય તમે જો વાંચશો તો ત્યાં ઉઝાયા રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એના રાજ્ય દરમિયાન યશાયા પ્રબોધક એ પ્રબોધ કર્યો હતો. આ ઉઝાયા રાજા કયા એનો હતો? એ જે નોર્ધન એટલે કે સોરી સધર્ન એટલે કે દક્ષિણનો જે રાજ્ય હતું. આપણે જાણીએ છીએ કે જ્યારે સોલોમન રાજાનું રાજ્ય હતું ત્યારે 12 જે કુળ હતા, 12 પુત્ર હતા, તેઓ એક રાજ્ય હતું. પણ જ્યારે સુલેમાન રાજાનું મૃત્યુ થયું અને એનો છોકરો રોહબામ જ્યારે ગાદી પર આવ્યો અને તેનું રાજ્ય થયું ત્યારે રાજ્યના ભાગલા પડી ગયા અને જે 10 કુળ હતા, જે 10 પુત્ર હતા, તે તેમનું રાજ્ય ઉત્તર તરફ જતું રહ્યું. અને એનું વિગતવાર ફરી કોઈ વખત આપણે જોઈશું. પણ એ એ એમાં અને જે બીજા બે જે હતા, જે જુડા કહેવાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે કુળ કહેવાય છે, વંશજ કહેવાય, એ અને બિન્યામિનનું એ કુળ, એક એ દક્ષિણનું રાજ્ય થઈ ગયું. તો આ ઉઝિયા રાજા જે હતો તે દક્ષિણનો રાજા હતો, જુડા પર રાજા રાજ કરતો હતો. અને એના સમયમાં બહુ અજાયબ જેવી સમૃદ્ધિ યરુસાલેમમાં હતી, બહુ અજાયબ જેવી એક જાતની જાહોજહાલી હતી, સુરક્ષિત હતું યરુસાલેમ. એણે પોતાનું સૈન્ય બહુ જ મજબૂત સૈન્ય બાંધ્યું હતું. એણે ઘણા બધા શસ્ત્રોની પણ શોધ કરી હતી, નવા નવા, જેનાથી તમે મોટા, આપણે જ્યારે જેમ કહીએ કે આપણે ગિલોલ જે કહેવાય આપણે, એના પણ એ ગિલોલ એટલે કેવી કે મોટી મશીનથી ચાલે એવી, જેનાથી મોટા મોટા પથ્થર આપણે બીજા સૈન્યો ઉપર નાખી શકે એવા શસ્ત્રોની એણે શોધ કરી હતી. એણે એવું પણ શસ્ત્ર, જે આપણે જે બાણ કહીએ, તીરનું બાણ કહીએ, એવું બાણ પણ એણે એવું શોધ્યું હતું કે એકના બદલે 4-5 એકસાથે તીર તમે તમારા શત્રુ પર છોડી શકો. તો આવા બધા સંશોધન પણ એણે કર્યા હતા. અને બહુ અજાયબ જેવું એનું રાજ્ય હતું. 52 વર્ષ સુધી તેણે આ યરુસાલેમ પર રાજ કર્યું. અને મેં કીધું એ પ્રમાણે એ વખતે એણે રાજ્યને એનો વિસ્તાર પણ વધાર્યો હતો. આજુબાજુના જે રાજ્યો હતા તેઓની સાથે એક જાતની શાંતિ હતી, કારણ કે એ બહુ મજબૂત હતો, સ્ટ્રોંગ હતો, એટલે આજુબાજુના જે રાજ્યો હતા તેનાથી બીતા હતા. અને ઇસરાયલમાં અને જે ઇસરાયલની પ્રજા હતી તેમાં એક જાતની બહુ સમૃદ્ધિ હતી, ખાવા પીવાની મોજ શોખની બધી જ સુવિધાઓ હતી. અને જ્યારે પણ આપણા જીવનમાં એવો સમય આવે છે, જ્યારે આપણા જીવનમાં કોઈ મુશ્કેલી હોતી નથી, જ્યારે આપણને જે જરૂરિયાતો છે આપણને બહુ સહેલાઈથી મળી રહે છે, ત્યારે અચૂક આપણે પ્રભુથી દૂર થઈ જઈએ છીએ. અને આવી જ કંઈક પરિસ્થિતિ આ ઉઝિયાના રાજાના રાજ્ય દરમિયાન યરુસાલેમમાં હતી. અને એથી જ્યારે અહીંયા એમ કહેવામાં આવે છે કે ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા. કોણે પ્રભુને જોયા? યશાયા પ્રબોધકે પ્રભુને જોયા. આ પ્રબોધક છે યશાયા. મેં કીધું એમ, કદાચ યહૂદી જે પ્રબોધકો થઈ ગયા તેમાં સૌથી મહત્ત્વનો પ્રબોધક છે. પણ એ પણ શું કહે છે કે જ્યારે રાજા મરી ગયો ત્યારે મેં પ્રભુને જોયા. વાલાઓ, આમાંથી આપણે બહુ શીખવાનું છે. આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે તમારા જીવનમાં કોણ યુઝિયા રાજા છે? કોણ એવી વસ્તુ છે કે કઈ વસ્તુ એવી છે કે જે તમને પ્રભુનું સંપૂર્ણ દર્શન કરવામાંથી રોકી રાખ્યા છે? આપણે દરેકના જીવનમાં આ એવા ઉઝિયા રાજા આવે છે કે આપણે એમના ઉપર એટલો બધો આધાર હોય છે કે એમના લીધે આપણા જીવનમાં સુખ શાંતિ છે, એમના લીધે આપણામાં આપણી બધી જરૂરિયાતો આપણને મળી રહે છે, એમના લીધે આપણે સુરક્ષિત છીએ. પણ જ્યારે એ રાજા અથવા તો એ વ્યક્તિ આપણા જીવનમાંથી જતી રહે છે ત્યારે આપણને પ્રભુ, જે ખરેખરો રાજા છે, જે ખરેખરો આપણો પાલનહાર છે, જે ખરેખર આપણને સુરક્ષિત રાખે છે, તેનું દર્શન જ્યારે આપણા જીવનમાંથી ઉઝિયા રાજા મરી જાય ત્યારે જ આપણે જોઈ શકીએ છીએ. અને આજે ફરીથી આ પ્રશ્ન હું તમને પૂછું છું કે તમારા જીવનમાં તપાસ કરો અને જુઓ કે કોણ ઉઝિયા રાજા તમારા જીવનમાં છે. કદાચ એ તમારી નોકરી છે, કદાચ તમારું એ મોટું બેંક બેલેન્સ છે, કદાચ એ તમારી મિલકત છે, કદાચ એ તમારા પાડક સાહેબ છે, કદાચ તમારી મંડળી તમારો ઉઝિયા રાજા છે, કદાચ તમારા પોતાના સંતાન, તમારા પુત્ર અને પૌત્રી, કદાચ તમારા ગ્રાન્ડ કિડ્સ, પૌત્ર અને પૌત્રીઓને તમે જોઈને એમ કહો છો એમની ઉપર આધાર રાખીને બેસી રહ્યા છો કે આ મારું કરશે. અને અચૂક એવું થાય છે કે આપણે જે આપણા સગા સ્નેહીઓ છે, જે બીજા લોકોની ઉપર જ્યારે આધાર રાખે છે, એ કોઈક વખત તો આપણને નારાજ કરી જ દે છે. અને ત્યારે આપણી આંખો ઉઘડે છે અને આપણે પ્રભુને જોઈએ છે. ઉઝિયા રાજા મરી જાય એ પહેલાં હું તમને વિનંતી કરું છું કે તમે પ્રભુને જુઓ, પ્રભુ ક્યાં બેઠો છે એ જુઓ, અને જ્યારે તમે એ જોશો ત્યારે તમે અજાયબ જેવા આશીર્વાદિત રૂપ થશો. યશાયા પ્રબોધક અહીંયા છે, જે સમૃદ્ધિ છે શહેરમાં, સમૃદ્ધિ છે રાજ્યમાં, એમાં એટલા બધા રચપચ છે કે તે પ્રભુને અને પ્રભુના મહિમાને તેઓ જોઈ શક્યા નહીં. અને એથી કરીને અહીંયા એવું લખવામાં આવ્યું છે કે ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બેઠેલા હતા, તેમના જબ્બાની કિનારીથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. તમારું ધ્યાન એક શબ્દ તરફ હું દોરવા માગું છું અને એ સમજવું બહુ જરૂરી છે કે અહીંયા જે શબ્દ પ્રભુ લખ્યું છે, જો તમે ઇંગ્લિશ બાઇબલ વાંચતા હોય તો ત્યાં લોર્ડ લખ્યું છે, અને એ લોર્ડ જ્યાં લખ્યું છે ત્યાં એલ છે, જે તે કેપિટલ એલ લખવામાં આવ્યો છે. અને જ્યારે પણ પવિત્ર શાસ્ત્રમાં એ લખ્યું હોય ત્યારે એનો મતલબ એમ થાય છે કે એને એમ કહે છે કે અડોનાઈ, ADONI, એન્ડ અડોનાઈ. જ્યારે એ શીર્ષક પ્રભુને આપવામાં આવે છે તો એ તો એમ કહેવાય કે સર્વ પરોપકારી, શ્રેષ્ઠ જેને કહેવાય, સર્વપરી જે કહેવાય, એ પ્રભુનો ઉલ્લેખ કરી રહ્યો છે. અને એ વસ્તુ યશાયા અહીંયા જોઈ રહ્યો છે કે મેં પ્રભુને જોયા. કયા પ્રભુને? જે સર્વશ્રેષ્ઠ, સર્વ પરોપકારી, જે સર્વ જાણે છે, જે મારી સર્વ જરૂરિયાતો પૂરી પાડી શકે છે, તે પ્રભુને મેં રાજ્યસન પર બેઠેલા જોયા. થોડા જ વખતમાં આપણે જોઈશું, જો ત્રીજી કલમ તમે જુઓ તો એ ઇંગ્લિશમાં તમે વાંચશો, ત્રીજી કલમ એમ કહે છે કે તેઓ એકબીજાને પોકારીને કહેતા હતા કે પવિત્ર પવિત્ર છે સૈન્યોના યહોવા. ત્યાં બી લોર્ડ લખેલું છે, પણ એ જો ઇંગ્લિશ બાઇબલમાં તમે જોશો તો આખો કેપિટલ હશે, LORD, બધા જ શબ્દ ત્યાં ગાડી કેપિટલમાં હશે. અને જ્યારે એ ટાઇટલ પવિત્ર શાસ્ત્રમાં જ્યાં પણ લખવામાં આવ્યું હોય તો ત્યાં યાવે, અને એનું ભાષાંતર અહીંયા આપણા ગુજરાતીમાં બરાબર કરવામાં આવ્યું છે, યહોવા. બહુ આ જે ભાષા છે એને સમજવી બહુ જરૂરી છે. તો આ જે રાજ્યાસન પર જે બેઠા હતા એ કોણ બેઠું હતું? આપણે અમુક એમ માનીએ છીએ કે આપણે જૂના કરારના તો ઈશ્વર યહોવા અને નવા કરારના જે ઈશ્વર છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્તો જ્યાં સુધી માથી માર્ક શરૂ ના થયું ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કોઈ ઉલ્લેખ નથી. તો આ જે જગ્યાએ છે એ હું તમને બતાવવા માગું છું કે આ યશાયાએ જે પ્રભુને રાજ્યસન પર બેઠેલા જોયા એ બીજું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. તો એની માટે મારી સાથે જો તમારા બાઇબલ હોય તો તમે યોહાનની લખેલી સુવાર્તા, અને હું પણ તમારી સાથે કાઢી રહ્યો છું એટલે મને જો જરા વાર થાય તો, યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 40મી કલમ આપણે જોઈશું. 40મી કલમથી આગળ આપણે જોઈશું, અને હું તમને બતાવવા માગું છું કે જે આ રાજ્યસન ઉપર જે પ્રભુને યશાયાએ જોયા તે બીજું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. બરાબર? તો 40મી કલમ એમ કહે છે કે તેઓ આંખોથી દેખે નહીં, અંતકરણથી સમજે નહીં, પાછા ફરે નહીં, હું તેઓના સારા કરું નહીં, એ માટે તેમણે તેઓની આંખો અંધ કરી છે અને તેઓના મન જડ કર્યા છે. આ યશાયા, હમણાં આપણે થોડે આગળ જ્યારે આ વચન પૂરું કરીશું તો 6ઠા અધ્યાયના અંતમાં આ જ વસ્તુ લખેલી છે તે હું તમને બતાવીશ. પછી 41મી કલમમાં શું કહે છે, યશાયાએ તેમનો મહિમા જોયો હતો, તેણે એ વાતો જણાવી અને તે તેમના વિશે બોલ્યો. કોના વિશે બોલ્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે. જો તમે આખો અધ્યાય વાંચો તો તેમ 37મી કલમ શું કહે છે કે ઈસુએ આટલા બધા ચમત્કારિક ચિહ્નો તેઓના દેખતા કર્યા પણ તો પણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહીં. કોણે? યહૂદીઓએ. જે ફરોશીઓ હતા તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નહીં, ગમે તેટલા ચમત્કારિક ચિહ્નો કર્યા. અને આગળ લખે છે એ માટે કે યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય. કયું વચન પૂરું થાય? જો તમે આ 6ઠો અધ્યાય જુઓ અને 8મી કલમ વાંચશો તો એમ કહે છે કે મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યા કે હું કોને મોકલું. થોડુંક આગળ જો 9મી કલમ, ત્યારે પ્રભુએ કહ્યું કે જા અને આ લોકોને કહે, સાંભળ્યા કરો પણ ન સમજો, જોયા કરો પણ ન જાણો, આ લોકોના મન જડ કરો અને તેઓના કાન બહેરા કરો અને આંખો અંધ કરો, રખેને તેઓ આંખોથી જોવે કે કાનથી સાંભળે અને મનથી સમજે અને પાછા ફરીને સાજા કરાય. આ જ વસ્તુ અહીંયા યહોવાની સુવાર્તામાં લખવામાં આવી છે. તો કોના વિશે કહેવામાં આવ્યું છે? ઈસુ વિશે, કારણ કે કીધું ઈસુએ આટલા બધા ચમત્કારી કર્યા. તો રાજ્યાસન પર કોણ બેઠું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજ્યાસન પર બેઠા છે. અને એ રાજ્ય, તો અહીંયા ગાડી તમે જુઓ છો કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જૂના કરારમાં જોઈ શકીએ છીએ. આગળ આગળ આપણે જોઈએ તો એમ કહે છે કે તેમની આસપાસ, બીજી કલમ, છઠ્ઠો અધ્યાય અને બીજી કલમ, તેમની આસપાસ સરાફો ઊભા હતા, તેઓએ દરેકને છ છ પાંખો હતી, બેથી તે પોતાના મુખ ઢાંકતા, બેથી પોતાના પગ ઢાંકતા અને બેથી ઉડતા હતા. આ કોણ? આપણા સરાફો એટલે કોણ? અમુક આપણે ખાસ કરીને આપણે ગુજરાતી ભાષામાં અમુક વખત આપણે એક ભૂલ કરી બેસીએ છીએ, અથવા તો કદાચ આપણને ગેરસમજ હોય છે કે બધા દૂત એક સરખા, પણ એવું છે નહીં. દૂતના પણ જુદા 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 હોદ્દા હોય છે, જુદા જુદા પ્રકારના દૂત હોય છે. અને એ બાબતમાં હું તમને કોઈ વખત ફરી શીખવીશ કે દૂતની હાજરી પવિત્ર શાસ્ત્રમાં ઉત્પત્તિથી તે પ્રકટીકરણ સુધી દૂતનું જે કાર્ય છે, દૂતની જે સેવા છે, અને એ આપણે સમજવું બહુ જરૂરી છે કે આપણે જ્યારે બાઇબલ વાંચીએ, પવિત્ર શાસ્ત્ર વાંચીએ, જ્યારે આપણે ઇબ્રાહીમ ને યાકૂબ અને મૂસા અને બધા જે પ્રબોધકો થઈ ગયા અને નવા કરારમાં જે સુવાર્તિકોની વાત વાંચીએ, એ વાંચીએ ત્યારે આપણે એક વસ્તુ સમજવાની બહુ જરૂર છે કે જેવી રીતે એ પૃથ્વી પરની વાત થઈ છે, એ જ રીતે પવિત્ર શાસ્ત્રમાં એક આત્મિક જે શું શબ્દ હું એક આત્મિક જે દુનિયા છે, ધેર ઇઝ અ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, એનો ઉલ્લેખ ઉત્પત્તિથી તે પ્રકટીકરણ સુધી કરવામાં આવ્યો છે. અને એ વિશે કોઈક વખત આપણે ફરી શીખીશું, પણ એ સમજવાની બહુ જરૂર છે કે એક આખી આત્મિક દુનિયા છે જેમાં આપણે પહોંચી શકતા નથી. એક જ રીતે એમાં પહોંચી શકીએ છીએ, અને એ પ્રાર્થના દ્વારા. એથી જ આપણને પોલ, જ્યારે તમે એફેસીઓનો પત્ર છઠ્ઠો અધ્યાય વાંચો અને 10-18 કલમ વાંચો, તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે આપણું યુદ્ધ આત્મિક યુદ્ધ છે. તો એ આત્મિક યુદ્ધ કોની સાથે છે? આ જે દૂતો છે તેઓની સાથે છે. અને કોઈક વખત મેં કીધું એ પ્રમાણે તેને આપણે વિગતવાર જોઈશ, પણ આજે આપણી સમજ માટે ખાલી હું તમને એમ કહેવા માગું છું કે જે આ સરાફોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે સૌથી પ્રભુની નજદીક રહેતા દૂત હતા. બધા દૂત પ્રભુની પાસે ના રહી શકે. આ જે સરાફો અને ચારુબો, આઈ થિંક એ નામ છે, સેરફિમ એન્ડ ચેરબિમ, જે બે દૂતો લખવામાં આવ્યા છે, તે પ્રભુની સૌથી વધુ નજદીક અને સૌથી વધારે વિશ્વાસુ દૂતો જે કહેવાય એ હતા. બધા દૂતો સરખા નથી હોતા, અને એ હું તમને બતાવવા માગું છું. જો તમારી પાસે બાઇબલ હોય તો તમે અયુબનું પુસ્તક ખોલો, તેનો 38મો અધ્યાય, અને આમ તો 4-7 કલમ આપણે વાંચવી જોઈએ, પણ સમયના અભાવ લીધે હું ફક્ત 7મી કલમ પર તમારું ધ્યાન દોરવા માગું છું. ત્યાં એવું લખ્યું છે કે અને સર્વ ઈશ્વર દૂતો હર્ષનાદ કરતા હતા, તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડ્યો? આ પ્રશ્ન યહોવા અયુબને પૂછે છે, પણ મારું ધ્યાન હું તમને આ ઈશ્વર દૂતો તરફ દોરવા માગું છું. ઇંગ્લિશમાં એને સન ઓફ ગોડ કહેવામાં આવે છે, અને જો તમે ઓરિજિનલ હિબ્રુ ભાષામાં તમને કહું તો એને બેને એલોહિમ, એલોહિમ જે શબ્દ છે, ઈએલ, એ જે શબ્દ છે એ ઈશ્વર માટે વાપરવામાં આવે છે. એટલા માટે તમે જો અમુક ચર્ચ જોશો, બેથ એલ એટલે હાઉસ ઓફ ગાડ, પ્રભુનું ઘર, ઈ એલ આવે એટલે ગોડ એમ થાય. તો એલોહિમ, સન ઓફ ગાડ, બેને એલોહિમ, એ એક ઉચ્ચ પદના દૂતો હતા. તમે જો મિખાયલ દૂતની જે વાત કરવામાં આવે છે, તમે યહુદાના પુસ્તકમાં 9મી કલમ એક જગ્યાએ, દાનિયલના પુસ્તકમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો એને પ્રમુખ દૂત તરીકે કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આર્ક એન્જલ કહેવામાં આવે છે. પછી જે બીજા સામાન્ય જે દૂત હતા તેને માલેક, હિબ્રુ ભાષામાં માલેક, એમ એ એલ એ કે, અને એ જે શબ્દ છે એનું ભાષાંતર તમે ઇંગ્લિશમાં કરો તો મેસેન્જર, અને આપણે એમ કહીએ તો જો સંદેશાવાહક કહેવાય, કે એકબીજાને જે સંદેશા મોકલવાના, એ પ્રમાણેનું કામ આ દૂતો કરતા હતા. એટલે જુદી જુદી જાતના દૂતો પ્રભુની સેવામાં હોય છે, પણ જે સૌથી પવિત્ર છે તે આ સરાફો હોય છે. અને આ જે સરાફો છે એ જો આપણે શેતાનની જ્યારે વાત કરીએ, જો તમે હઝીકેલનું પુસ્તકનો 28મો અધ્યાય અને યશાયાનું 28 અને હઝીકેલનું 14મું પુસ્તક વાંચશો, જ્યાં લુસિફર વિશે લખવામાં આવ્યું છે, શેતાન વિશે લખવામાં આવ્યું છે, તો એ જે આ શેતાન હતો એ એક આ સરોફ સરોફી સરોફ કહેવાય એવો એ દૂત હતો, પ્રભુની સૌથી નજદીક આ દૂત હતો. અને અહીંયા શું લખવામાં આવ્યું છે કે તે પ્રભુની ઉપર, આપણે આમ જાણે કે હેલિકોપ્ટર ઉડતું હોય ને તેમ આ એ ઉડતા હતા પ્રભુની ઉપર. અને છ પાંખો કેમ હતી પ્રભુની, એ પણ હું તમને સમજાવવા માગું છું કે છ પાંખો હતી. અને આપણે સમજીએ છીએ, શું કહે છે કે બેથી પોતાના મુખ ઢાંકતા હતા. કેમ બેથી પ્રભુના મુખ ઢાંકતા હતા? કારણ કે પ્રભુની જે પવિત્રતા છે તેની સામે આપણે કોઈ ઊભા રહી શકતા નથી. અને કોઈકનો ફોન અનમ્યુટ થઈ ગયો છે, પ્લીઝ તમારો ફોન મ્યુટ કરો પ્લીઝ. તો તમે જો તો પ્રભુની જે પવિત્રતા છે, તમે જ્યારે આપણે સિનાઈ પહાડ પર જો, જ્યારે પ્રભુની પવિત્રતા આવી બરાબર, તો એ આખો પર્વત હલી ગયો. એ જ વસ્તુ આપણે હમણાં અહીંયા પણ જોઈશું કે આખું પ્રભુ મંદિર હલી જશે. પણ જ્યારે મૂસાએ કીધું કે પ્રભુ મારે તમને જોવા છે, તમારી પવિત્રતા જોવી છે, હોલીનેસ, તો પ્રભુ કહે છે તું નથી જોઈ શકતો. અને એમણે પ્રભુએ ખાલી પીઠ બતાવી, અને તો પણ પ્રભુ મૂસાનું મોં એટલું ચળકતું થઈ ગયું કે તેણે એક પડદો પહેરવો પડતો હતો. આપણામાંથી કોઈ પણ પ્રભુની પવિત્રતામાં ઊભા રહી શકતા નથી. અને એથી જ કરીને આ જે સરાફો છે તેમને બે પાંખો આપવામાં આવી છે, તેનાથી તેઓ તેમનું મુખ ઢાંકી દે, જેથી કરીને તેઓ મૃત્યુ ના પામે, નાશ ના પામે. બીજી જે બે પાંખો છે એ તો ઉડવા માટે, એ તો આપણે બધા સમજી શકીએ છીએ કે કેમ આપવામાં આવી છે, પણ પછી બે પગ ઢાંકવા માટે કેમ? કારણ કે જો તમે મૂસાને યાદ કરો, તમે યહુસવાને યાદ કરો, જ્યારે પ્રભુની આગળ આવ્યા, જ્યારે પેલું ઝાડ બળતું હતું, ત્યારે પ્રભુએ મૂસાને શું કીધું કે તારા પગમાંથી તારા પગર સેન્ડલ કાઢી નાખ, પગરખા કાઢી નાખ, કારણ કે તે તું જે જમીન ઉપર ઊભો રહ્યો છું તે પવિત્ર જમીન છે. જ્યાં પણ પ્રભુની હાજરી હોય, જ્યાં પણ પ્રભુ હોય, તે જગ્યા એક એની મેતેજ પવિત્ર બની જાય છે. અને જ્યારે આ સરાફો પ્રભુની હાજરીમાં છે તો તેમણે તેમના પગ ઢાંકવા પડે છે પ્રભુની પવિત્રતાના લીધે. અને એ વસ્તુ અહીંયા બની રહી છે. અને તેઓ એકબીજાને પોકારીને કહેતા હતા, પવિત્ર 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 છે સૈન્યોના યહોવા, આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે. અને આ દૂતોનું કામ ફક્ત એક જ છે કે આ પવિત્ર પવિત્ર પ્રભુની પવિત્રતા વિશે તેઓ બોલી રહ્યા છે. બીજી એક વસ્તુ તમને કહું કે આ જે પવિત્ર 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 3 વખત બોલવામાં આવ્યું છે, એક એ યહૂદી પદ્ધતિ છે. જ્યારે વસ્તુ બહુ મહત્વની હોય ત્યારે એ લોકો કાયમ એને એકથી વધારે વાર બોલશે. જો તમે મને સોરી, મને ગુજરાતીમાં નથી આવડતું, પણ જો તમે સુવાર્તામાં જુઓ, ખાસ કરીને યોહાનની સુવાર્તામાં જુઓ, તો ત્યાં જ્યારે પ્રભુ ઈસુ મહત્વની વાત બોલે છે તો ત્યાં એવું લખ્યું છે કે વેરીલી વેરીલી અથવા તો ટ્રુલી ટ્રુલી, બે વખત એ શબ્દ વાપરવામાં આવ્યો છે. તો પણ ખચિત ખચિત હું તમને કહું છું, બરાબર છે. અને આ જે પવિત્ર 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 છે એ જ એક વસ્તુ એવી છે કે 3 વખત લખવામાં આવી છે. એવું કદી નથી કહેવામાં આવ્યું કે પ્રભુ પ્રેમ 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 છે, કે પ્રભુ દયાળુ 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 છે, કે પ્રભુ કૃપાળુ 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 છે. ફક્ત બાઇબલમાં એમની પવિત્રતા માટે જ 3 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પવિત્ર પવિત્ર પવિત્ર. કેટલી અજાયબ જેવી આ વસ્તુ છે. અને આ અત્યાર સુધીની જે મેં તમારી સાથે વાત કરી, એનો આખો હેતુ એ હતો કે હું તમને પ્રભુની પવિત્રતા વિશે સમજાવવા માંગુ છું. કે જ્યારે યશાયા પ્રબોધક પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યસન પર બેઠેલા જોયા, અને જ્યારે તેમની પવિત્રતા જોઈ ત્યારે તમે જુઓ તો શું કહે છે કે પોકાર કરનારની વાણીની ઉંબરાના પાયા હાલ્યા અને સભાસ્થાન ધુમાળાથી ભરાઈ ગયું. આ જ વસ્તુ મેં તમને કીધી તેમ સિનાઈના પર્વત પર થઈ હતી. જ્યારે પ્રભુની હાજરી આવી ત્યારે આખો પર્વત હલી ગયો હતો કે જાણે કે ધરતીકંપ થયો હોય. જ્યારે પ્રભુની કૃપા આવે છે, જ્યારે પ્રભુની પવિત્રતા આવે છે, ત્યારે તેને આ પૃથ્વી સમાઈ શકતી નથી. અને એમ કહે છે કે જ્યારે આ વસ્તુ યશાયાએ જોઈ ત્યારે જુઓ એનો શું હાલ થાય છે. કે છે, મને અફસોસ છે, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના યહોવાને જોયા છે. અને વાલાઓ, જ્યારે આપણે પ્રભુની હાજરીમાં આવીએ છીએ, જ્યારે આપણે પ્રભુની પવિત્ર હાજરીમાં આવીએ છીએ, ત્યારે આપણે કેટલી હદે પાપી છે આપણને ખબર પડે છે. અને જ્યારે એ વસ્તુ આપણને ખબર પડે છે ત્યારે જે પ્રાર્થના પસ્તાવાની આપણે ગયા અઠવાડિયે શીખ્યા હતા એ આપણામાંથી ઓટોમેટિક બહાર આવી જાય છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પવિત્રતાની નજીકમાં, એમની હાજરીમાં આપણે આવવાની બહુ જરૂર છે. આ યશાયા પ્રબોધક એ વખતનો યરુસાલેમનો યહૂદી રાજ્યનો સૌથી ધાર્મિક, સૌથી પવિત્ર માણસ હતો, પણ જ્યારે તે પ્રભુની હાજરીમાં આવ્યો ત્યારે એનામાં શું નીકળ્યા, એના મોંમાંથી શબ્દો શું નીકળ્યા? અફસોસ છે, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું. વાલાઓ, જ્યારે મારે છે ને બે દીકરા છે, હવે તો મોટા થઈ ગયા, એક 23 વર્ષનો છે, બીજો 20 વર્ષનો છે, પણ અત્યારે જ્યારે એઓ નાના હતા, 5-7 વર્ષના હતા, 3 વર્ષના હતા, તો હું એમની સાથે, એમને મારી સાથે કુસ્તી કરવાનું બહુ ગમતું હતું. અને તો અમે કુસ્તી કરી, અને હું એમને મારા એક હાથમાં, બંને હાથથી એમને પકડી લઉં, કાં તો મારા પગથી દબાઈ દઉં, અને એ લોકો એમાંથી છુટકારો કરવાની પ્રયત્ન કરે. અને એ વખતે કદાચ હું એમ કહી શકું, જો હું કેવો બળવાન છું, આ બબ્બે જણાને મેં મારા હાથમાં દબાઈ રાખ્યા છે. ભલે એ 5 વર્ષના હતા અને નાના હતા, પણ હું મારી જાતને આમ બળવાન બનાવું. પણ વાલાઓ, એ જ કુસ્તી હું એમ કહું છું કે એ કુસ્તી જ્યારે હું કરતો હોઉં ત્યારે દારાસિંગ આવે અને કે ભાઈ ઓકે, તારે તારી મજબૂતાઈ બતાવી છે તો મારી સાથે કુસ્તી કર, તો મારી હાલત શું થાય. એવું જ કંઈક જ્યારે આપણે એકબીજાની સાથે સરખામણી કરીએ ને ત્યારે એમ થાય કે હું તો બહુ સારો છું, હું તો બહુ પવિત્ર છું. પણ જ્યારે પ્રભુની હાજરીમાં આવીએ ત્યારે આપણો જે પાપી સ્વભાવ છે એ વિશે આપણને ખ્યાલ આવે છે. અને તમે જો પવિત્ર શાસ્ત્રમાં, હું તમને જુદા જુદા ઉદાહરણ આપું, તો જ્યારે પણ કોઈ પણ પ્રભુની પવિત્ર હાજરીમાં આવ્યું છે ત્યારે એનું જે રિએક્શન જે કહેવાય, તો એ રિએક્શન આ જ પ્રમાણેનું હોય છે. હઝિકેલનું પુસ્તક, તેનો 1 અધ્યાય ને 28મી કલમ, આખો અધ્યાય વાંચો, બહુ મજા આવશે. પણ 28મી કલમ આ પ્રમાણે કહે છે કે જ્યારે હઝિકેલ પ્રભુની હાજરીમાં આવે છે, પ્રભુને જોવે છે, તો કહે છે, અને એ ચળકડાક ચોમાસા તથા મેઘધનુષના દેખાવ જેવો હતો, એ તો યહોવાના ગૌરવની પ્રતિમાનો દેખાવ હતો. મેં તે જોયો ત્યારે હું ઊંધો પડી ગયો, તે કોઈ બોલતો હોય એવો સ્વર મારા સાંભળવામાં આવ્યો. આ પરિસ્થિતિ થાય છે જ્યારે પ્રભુની હાજરીમાં આવો છો. યોહાનની વાત કરું, જ્યારે પ્રકટીકરણનું પુસ્તક, તેનો 1 અધ્યાય તમે જુઓ, જ્યારે એ પાછો ફરે છે, અવાજ જોવે છે કે કોયા તરફથી અવાજ આવ્યો, લગભગ 9-10 કલમની વાત કરું છું, અને જ્યારે તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા પોતાના સંપૂર્ણ મહિમામાં, ત્યારે એ એમ કહે છે કે હું ઊંધો પડી ગયો. તમે પિત્તર, યોહાન, યાકુબની, જ્યારે ઈશ્વરનું લગભગ માથીનો, મને લાગે છે 17મો અધ્યાય, ત્યાં જ્યારે આપણે જોઈએ છીએ કે એમનું એક પ્રકાશિત રૂપ થયું, ઇન ધ માઉન્ટ ઓફ ટ્રાન્સફિગરેશન, બરાબર, જ્યારે પ્રભુને અને આકાશવાણી થઈ કે આ મારો દીકરો, બરાબર, ત્યારે જો તમે પિત્તર, યોહાનને, યાકૂબને જુઓ તો એ પણ જાણે કે બેહોશ થઈને ઊંધા પડી ગયા હતા. અને આવા તો હું તમને બીજા ઘણા બધા ઉદાહરણ આપી શકું છું. જ્યારે પ્રભુની હાજરીમાં આવીએ ત્યારે આ યશાયાનું જે પરિસ્થિતિ થઈ એ જ પરિસ્થિતિ આપણી પણ થાય છે. આપણને આપણું જે પાપ છે અને કેટલું ભૂંડા હૃદય આપણું છે તેનો ખ્યાલ જ્યારે આપણે પ્રભુની હાજરીમાં આવીએ છીએ ત્યારે આપણને થાય છે. પણ પછી જુઓ કેટલો અજાયબ જેવો આશીર્વાદ. છઠ્ઠી કલમ એમ કહે છે, પછી સરાફોમાંનો એક વેદી પરથી ચીપિયો વડે લીધેલો બળતો અંગાર હાથમાં રાખીને મારી પાસે ઉડી આવ્યો. તેણે મારા મુખને તે અડકાડીને કહ્યું કે જો આ તારા હોઠને અડક્યો છું એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપનું પ્રયાશ્ચિત થયું છે. આપણે છેલ્લા બે અઠવાડિયાથી પ્રયાશ્ચિતની જ વાત કરીએ છીએ ને, અને આજે આ વાંચ્યું ત્યારે મને આ શબ્દ હવે પસ્તાવાના બદલે પ્રયાશ્ચિત એક નવો શબ્દ મને આવડ્યો. પસ્તાવો બહુ અઘરો છે. તમે વિચારો કે આ બળતો એકદમ ગરમ કોલસો જ્યારે હોઠ પર મૂકવામાં આવે, જે કદાચ આપણા શરીરનો સૌથી નાજુક જે અવયવ કહેવાય, જે ચામડી કહેવાય, તેની પર એ કોલસો મૂકવામાં આવે તો તમે વિચારો કે કેવું દર્દ થયું હશે, કેટલી બધી વેદના થઈ હશે. પણ વહાલાઓ, જે સાચું પ્રયાસિત છે તે સહેલું નથી. એ આવું જ કંઈક જે આપણને વેદના થાય, આપણને તોડી પાડે, આપણને એકદમ નાસી પાસ કરી નાખે, એવી પ્રયાસિત એ ખરું પ્રયાસિત હોય છે. અને જ્યારે આપણે ખયા હૃદયથી, જેવી રીતે યશાય અહીંયા કહ્યું કે હું અશુદ્ધ હોઠનો માણસ છું અને અશુદ્ધ હોઠના લોકોની વચ્ચે રહું છું, જ્યારે એનું હૃદય ખરેખર રડી ઉઠ્યું ત્યારે પ્રભુને શું કહે છે કે તારા સરોફોમાં એક વેદી પરથી, એટલે વેદી એટલે શું હતું? વેદી એટલે શું? ઓલ્ટર આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ. એ શું છે? કે જ્યાં આપણને આપણા પાપની માફી મળે છે ત્યાંથી તેણે કોલસો લઈ અને આ યશાયાને એના પ્રાયશ્ચિત માન્ય રાખીને એના પાપની માફી આપવામાં આવી. આ જ વસ્તુ દાઉદ રાજાના સંબંધમાં પણ બની હતી. અને જ્યારે જ્યારે આ વસ્તુ થાય છે, જ્યારે આપણે પ્રભુની હાજરીમાં આવીએ છીએ, આપણા પાપનું આપણને ભાન થાય છે, આપણે ખરા હૃદયથી પ્રયાશ્ચિત કરીએ છીએ અને પછી જ્યારે પ્રભુ આપણને માફી આપે છે, ત્યારબાદ આપણે પ્રભુના કામ કરવાથી કોઈ આપણને રોકી શકતું નથી. અને જો આપણે આગળ જોઈએ તો ત્યાં એમ લખ્યું છે કે મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યા, હું કોને મોકલું, અમારા માટે કોણ જશે? ત્યારે મેં કહ્યું, હું આ રહ્યો, મને મોકલો. અને જો તમને ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય હોય યાદ હોય તો ત્યાં દાઉદ રાજાએ પણ આવું જ કંઈક કર્યું હતું કે જ્યારે એને મને એમ કહેવામાં આવ્યું કે હું મને નવું હૃદય આપો અને પછી એમ કીધું કે મને મોકલો કે હું બીજાને જઈ અને તમારી વાતો કરું. અત્યારે હું એ કલમ તરફ વળતો નથી કારણ કે સમયના અભાવના લીધે. અહીંયા પણ યશાયાએ જોયું કે એક જાતની જરૂરિયાત છે, ત્યારે એણે કીધું કે મને મોકલો. અને આગળ મારી પાસે સમય નથી બીજા વચનોનો માટે, એટલે આપણે અહીંયા જ આપણે બંધ કરીશું. પણ હું આપણે જ્યારે સમાપ્ત કરીએ એ પહેલાં, હું પૂરું કરું એ પહેલાં, તમારી સાથે આ વચનો દ્વારા હું વાત કરવા માગું છું. શું તમે પ્રભુની પવિત્રતાનો અનુભવ કર્યો છે? શું તમને તમારા પાપી અવસ્થાનું ભાન છે? શું તમે ખરા હૃદયથી પ્રયાસિત કર્યું છે? અને જો કર્યું છે તમે, તો શું તમે પ્રભુના કામમાં ઉપયોગી થાવ છો? કે પછી આપણે પ્રેયર લાઇનમાં જોડાઈએ છીએ, એક બે ગીતો ગાઈએ છીએ અને પછી પાછા આપણા એક કદાચ એક બે પ્રાર્થના કરીએ છીએ અને પછી આપણા જે કંઈ દૈનિક જીવન છે એમાં લાગુ પડી જઈએ છીએ. ક્યારે છેલ્લી વાર તમે કોઈકની સાથે પ્રભુના વિશે વાત કરી? ક્યારે છેલ્લી વાર તમે કોઈ બિનધર્મી, આપણા સમાજમાં નહીં, કોઈ બિનધર્મી સાથે તમારા પ્રભુએ તમારા જીવનમાં શું કર્યું છે એ બાબતની તમે સાક્ષી આપી? અહીંયા તમે જો આગળ આ વચનો વાંચો તો શું આપણે વાંચ્યું, એક તો રાઈટ, આ લોકોના મન જડ કરીશ, એ લોકોના કાન બહેરા કરી નાખીશ. અને પ્રભુ કહે છે કે યશાયા, હા હું તને મોકલું છું પણ તું નિષ્ફળ થઈશ, છતાં પણ તું જા. આપણે પણ કદાચ નિષ્ફળ જઈશું, પણ શું આપણે પ્રભુની વાત બીજાની સાથે કરીએ છીએ? અને જો નથી કરતા તો કદાચ આપણે આ પ્રભુની જે પવિત્રતા છે તે આપણે સમજી શકતા નથી. બીજી વસ્તુ આજે હું તમને કહેવા માગું છું કે મેં પ્રભુની પવિત્રતા વિશે તમારી સાથે વાત કરી કે પ્રભુની પવિત્રતામાં આપણે પ્રભુની આગળ ઊભા રહી શકતા નથી. બેહોશ થઈ જઈએ છીએ, ઊંધા પડી જઈએ છીએ. પ્રભુએ પણ કીધું મૂસાને કે જો તું મારી ખરેખર તું મારી પવિત્ર હાજરીમાં આવીશ તો તું મરી જઈશ. જે ઇસરાયલ પ્રજા હતી તેઓને પણ કીધું, શું કીધું, કે એ લોકોને કહેજે કે પાળને અડે પણ નહીં, જો એ અડશે તો પણ મરી જશે. તો જો આ પ્રમાણેનું પ્રભુની પવિત્રતા છે, જે દૂતો છે એ દૂત પણ એમની સામે જોઈ શકતા નથી, એમની સામે ઊભા રહી શકતા નથી, તો આપણે કેવી રીતે પ્રભુની પાસે જઈ શકીએ? વારંવાર પવિત્ર શાસ્ત્રમાં આપણને કહેવામાં આવે છે કે મારી પાસે આવો, તો આપણે કેવી રીતે પ્રભુની પાસે જઈ શકીએ આ પવિત્રતામાં? કારણ કે આપણે જો જઈએ આપણી પાપી અવસ્થામાં અને આપણે સર્વ પાપી જ છીએ તો આપણે આપણું મરણ નક્કી જ છે. તો આપણે કેવી રીતે પ્રભુને આપણે મળી શકીએ છીએ? તો એનો માર્ગ પણ પ્રભુએ જ આપણને આપણી માટે તૈયાર કર્યો છે. અને એ માર્ગ એ શું છે કે પ્રભુની પવિત્રતામાં તો આપણે પ્રભુને મળી શકતા નથી, પણ પ્રભુએ એમના પ્રેમમાં આપણને મળવા આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં પ્રભુનો પ્રેમ પ્રદર્શિત કર્યો. અને આપણે તો પ્રભુને મળી શકતા નથી કારણ કે આપણે પાપી છે, પણ એમણે પોતાના જાતને પોતાની પવિત્રતા એને થોડીક દૂતો કરતાં પણ નીચી કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં પ્રેમના રૂપમાં આપણને મળવા આવ્યા. શું વાલાઓ, તમે એ પ્રેમનો અનુભવ કર્યો છે? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો? શું કોઈ આ પ્રેયર લાઇન પર આજે છે કે જેણે હજુ સુધી પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને નથી સોંપ્યું? વારંવાર સંદેશા સાંભળ્યા છે, વારંવાર પ્રભુના વચનો સાંભળ્યા છે, પવિત્ર શાસ્ત્ર જાણે છે, વાંચે છે, કદાચ સારી પ્રાર્થના પણ કરાવે છે, પણ પ્રભુને અંગત રૂપે ઓળખતા નથી. જો તમે ફક્ત ખ્રિસ્તી ધર્મ પાડી રહ્યા છો વાલાઓ, તો તમારો નાશ નક્કી છે. પ્રભુનો પ્રેમ, ઈશ્વરનો પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે પ્રગટ થયો, જેણે પોતાનું જીવન, પોતાનું બલિદાન વધસ્તંભ પર આપણી માટે આપ્યું, એમના રક્તમાં આપણને સાજાપણું મળ્યું છે. જે કોલસો આ દૂતે યશાયાના હોઠ ઉપર લગાડ્યો, એ કોલસો આપણી પાસે વધસ્તંભ ઉપર હાજર છે. આપણે ખાલી એટલું જ કરવાનું છે કે એને આપણે અપનાવવાના છે, એમને આપણા ઉદ્ધારનાર બનાવવાના છે, અને આપણા પાપનું પ્રયાશ્ચિત કરવાનું છે. અને જો ખરા હૃદયથી તમે પ્રયાશ્ચિત કરશો, તો જેવી રીતે દાઉદ રાજાના જીવનમાં બદલાણ આવ્યું, જેવી રીતે યશાયા પ્રબોધકનું જે સેવા છે એમાં ફેરફાર આવ્યો, તેવો જ ફેરફાર તમારા જીવનમાં પણ આવશે. જો દાઉદ રાજાના જો તમે ગીત શાસ્ત્ર છે તે તમે જો વાંચો, તો આ જે વ્યભિચારનું પાપ તેણે કર્યું એ પહેલાંના જે લખાયેલા ગીત શાસ્ત્ર છે અને પછીના છે, તો એમાં બહુ જ ફેર છે. જે વ્યભિચાર પછી જે 51મો અધ્યાય તેણે લખ્યો પછીનો જે લખાણ છે તેમાં એક જાતની નમ્રતા છે. અને એ જ કંઈક વસ્તુ આપણામાં પણ આવશે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરીશું, ખરા હૃદયથી પ્રયાસચિત કરીશું, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પવિત્રતાને સમજીશું અને આપણી પાપની અવસ્થાને આપણી આગળ રજૂ કરવામાં આવશે. શું આજે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરો છો? શું આજે કોઈક છે કે જેમને પ્રભુનો સ્વીકાર કરવો છે? વાલાઓ, કાલ કોઈને આપવામાં આવી નથી, કોઈની પાસે ગેરંટી નથી કે આજે કલાક પછી પણ તમે જીવતા હશો. જો તમે નિર્ણય લીધો નથી, તો હું તમને વિનંતી કરું છું, આજીજી કરું છું કે આજે જ તમે પ્રભુનો સ્વીકાર કરો. પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુવા, ફરીથી એક વાર અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુવાપ. આ વચનોને માટે આભાર માનીએ છીએ પ્રભુવાપ. જો કોઈક છે આ પ્રેયર લાઇનમાં પ્રભુવાપ, કદાચ એક જાતની મૂંઝવણમાં છે, કદાચ કોઈકનું હૃદય વ્યાકુળ છે, કદાચ કોઈક એવું છે કે જે નિર્ણય નથી લઈ શક્યું પ્રભુવાપ, તો પ્રભુ બાપ એ વ્યક્તિને ખાસ તમારા હાથમાં મૂકું છું પ્રભુ બાપ. આજે ફરીથી તમે તેમના હૃદયના દ્વાર તમે ખટખટાવો પ્રભુ બાપ, ફરીથી તેમની સાથે વાત કરો પ્રભુ બાપ. અને પ્રભુ આજે જ તે તેમના જીવન તમને અર્પણ કરે, આજે જ તમારો અંગીકાર કરે, અને જે અનંત જીવનનો આશીર્વાદ છે તેમાં ભાગ લે તેવું અમે ખાસ કરીને માંગીએ છીએ પ્રભુ બાપ. પ્રભુ બાપ અમારામાં જેઓએ પોતાના જીવન તમને સોંપ્યા છે અને હજુ પણ કદાચ અમારું જીવન સંપૂર્ણ રીતે તમને અમે સરેન્ડર નથી કર્યું, પ્રભુ આપ તમારા પગે અમે તમારી સેવામાં સંપૂર્ણ રીતે અમે નથી વપરાતા પ્રભુ બાપ, તો તમે પણ જો અમારે જો આ કોલસાની જરૂર છે તો એ કોલસો તમે અમારા હોઠ પર મૂકો, કે અમે પણ અમારી પાપી અવસ્થાને જોઈને પ્રભુ બાપ પ્રયાસચિત કરીએ, પ્રભુ બાપ તમારી પાસેથી અમારા પાપોની માફી પામીએ અને તમારા રાજ્યને માટે અમારો ઉપયોગ થાય તેવું અમે ખાસ કરીને માંગીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન.